આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે પશ્ચિમ એશિયાના સંઘર્ષ પર વિડીયો કોન્ફરન્સ દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે અને તેમની રાજ્ય તૈયારીઓ અને યોજનાઓની સમીક્ષા કરશે. આ બેઠક ટીમ ઇન્ડિયા ભાવનામાં સંકલિત પ્રયાસો સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. જો કે આદર્શ આચારસંહિતાના કારણે ચૂંટણીલક્ષી રાજ્યોના મુખ્યમંત્રીઓ બેઠકમાં હાજરી નહીં આપે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતેથી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અપાઈ, જેમાં નમો લક્ષ્મી, નમો સરસ્વતી, મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના હેઠળ 13,96,000 વિદ્યાર્થીઓને 354 કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી. આ પ્રસંગે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી અંતર્ગત પસંદગી પામેલા વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિકોને પણ ગ્રાન્ટ વિતરણ કરાઈ હતી. આ અંગે એક વિદ્યાર્થી સ્મિત વાઘેલાએ પ્રતિક્રિયા આપી.
મેં એલપીજી ગેસ ડિટેક્ટર પ્રોજેક્ટ બનાવ્યો છે. આપણે જોઈએ છીએ કે દર વર્ષે ખૂબ લોકોની એલપીજી ગ્લાસ બ્લાસ્ટ થવાથી મૃત્યુ થાય છે. આપણે એલપીજી ગેસ લીક થતો હશે તો તે ડાયરેક્ટ ડિટેક્ટ કરી નાખશે અને ઓટોમેટિક એલપીજીની જે સોલેનોઇડ વાલ્વ હોય છે એ ઓટોમેટિક બંધ કરી દેશે, જેથી જાનહાનિ થવાનું ઓછું થઈ જશે.
સરકારે ઘરેલુ વપરાશ માટે પેટ્રોલ અને ડીઝલ પરની કેન્દ્રીય એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લીટર 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં નાણામંત્રી નિર્મળા સીતારમણે જણાવ્યું કે પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ગ્રાહકોને વધતી કિંમતોથી રાહત મળશે. તેમણે કહ્યું કે ડીઝલની નિકાસ પર પ્રતિ લીટર 21.5 રૂપિયા અને ઉડ્ડયન ઇંધણ પર પ્રતિ લીટર 29.5 રૂપિયાની ડ્યુટી લાદવામાં આવી છે. કેન્દ્ર સરકારે રાજ્યોની વાણિજ્યિક એલપીજી ફાળવણીને 70% સુધી વધારવાનો નિર્ણય લીધો છે, જેમાં સ્ટીલ, ઓટોમોબાઈલ અને કાપડ જેવા ઉદ્યોગોને 20% ફાળવણી આપવામાં આવશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં આ જાહેરાત કરતા કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે આ પગલાનો હેતુ વાણિજ્યિક એલપીજીનો પુરવઠો સરળ બનાવવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે જ્યાં પાઇપ ગેસનો વિકલ્પ નથી તેવા ઉદ્યોગોને પ્રાથમિકતા આપવામાં આવશે. આજે વિશ્વ રંગભૂમિ દિવસ છે. રંગભૂમિની જનેતા એવી ભવાઈ કળાને ઝાલાવાડના નાના કલાકારો અનેક પડકારો વચ્ચે જીવંત રાખવા મથી રહ્યા છે. એક જમાનામાં ટીવી, ડીવીડી, સિનેમા કે મોબાઈલ જેવા મનોરંજનના સાધનો નહોતા ત્યારે ગામડામાં મનોરંજનનું સબળ માધ્યમ ભવાઈ હતી. ભવાઈ કલાકાર હર્ષદ વ્યાસ જણાવે છે કે મનોરંજનના અનેક સાધનો આવતા હવે ભવાઈ કળા ભૂલાતી જાય છે. તેમણે સરકાર દ્વારા આ કળાને જીવંત રાખવા પ્રોત્સાહન મળે તે જરૂરી છે તેમ જણાવ્યું હતું.
આજે વિશ્વ રંગભૂમિ દિવસ ત્યારે ભવાઈ કળા ની યાદ કરવી પડે. આ ભવાઈ કળા ને સંસ્કૃતિ ને ટકાવી રાખવાનું કામ કરેલું છે, પરંતુ અત્યારે મૃતપાય થતી જઈ રહી છે. ત્યારે સરકારશ્રીને એક જ વિનંતી કે સરકારી યોજનાના પ્રચાર અને પ્રસાર માટે જો આ ભવાઈ કલાકારોને સ્થાન આપવામાં આવે તો જ ભવાઈના ભૂંગળ બચી શકે તેમ છે.
બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ સાળંગપુર ધામમાં શ્રી રામનવમી અને ઘનશ્યામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે હનુમાન દાદાને અન્નકૂટ ધરાવવામાં આવ્યો. મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞ પણ કરાયો. આજે રાત્રે 10:10 શ્રી ઘનશ્યામ જન્મોત્સવની વિશેષ આરતી કરવામાં આવશે. આ પ્રસંગે મંદિરના આંગણે હરિભક્તો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવી આનંદોત્સવ મનાવવામાં આવશે. જામનગરમાં પણ મહાનગરપાલિકા દ્વારા રામનવમીના પાવન પર્વે જળ આરતીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જામનગર સાયકલિંગ ક્લબના સભ્યોએ શહેરીજનોને પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી અપનાવવા પ્રેરણા આપી હતી. વલસાડના તિથલ દરિયા કિનારે અત્યાધુનિક હાઇબ્રીડ સોલર સિસ્ટમ પોલ લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. આ સિસ્ટમ સૂર્યપ્રકાશ અને પવનચક્કી દ્વારા વીજળી ઉત્પન્ન કરશે. આ પોલ પર સોલર પેનલ સાથે નાની પવનચક્કી લગાવવામાં આવી છે. દરિયા કિનારે પવનની ગતિ વધુ હોવાથી રાત્રિ દરમિયાન પણ વીજળીનું ઉત્પાદન સતત ચાલુ રહેશે, જે લાઇટોને કાર્યરત રાખશે. પોલ પર હાઈ ડેફિનેશન સીસીટીવી કેમેરા પણ સ્થાપિત કરવામાં આવ્યા છે, જે 24 કલાક આ વિસ્તારનું મોનિટરિંગ કરશે. આ નવી પહેલથી દરિયા કિનારે આવતા પ્રવાસીઓ અને સ્થાનિક માછીમારોને સીધો ફાયદો થશે. સીસીટીવી કેમેરા દ્વારા અંધારામાં થતી ચોરી કે અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ પર પણ નિયંત્રણ રાખી શકાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.